દાનિયેલનું પુસ્તક એનો બીજો અધ્યાય. દાનિયેલનું પુસ્તક અધ્યાય બીજો. નબુખાદનેસારની કારકિર્દીને બીજે વર્ષે તેને સ્વપ્નો આવ્યા, તેથી તેનો જીવ ગભરાયો ને તેની ઊંઘ ઉડી ગઈ. ત્યારે રાજાએ આજ્ઞા કરી કે મારા સ્વપ્નનો ખુલાસો કરી બતાવવા માટે જાદુગરોને, મંત્રવિદ્યા જાણનારાઓને, શકુન જોનારાઓને તથા ખાલદીઓને બોલાવો. તેથી તેઓ હજુરમાં આવીને રાજાની સન્મુખ ઉભા રહ્યા. ત્યારે રાજાએ તેઓને કહ્યું કે મને સ્વપ્ન આવ્યું છે ને તે સ્વપ્નનો ખુલાસો જાણવાને મારો જીવ આકુળ વ્યાકુળ થાય છે. ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું કે હે રાજા, સદા જીવતા રહો, આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો, એટલે અમે તેનો અર્થ બતાવીશું. રાજાએ ખાલદીઓને ઉત્તર આપ્યો કે એ વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો ખુલાસો નહીં જણાવો તો તમારા કાપીને ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોનો ઉકરડો કરવામાં આવશે. પણ જો તમે તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવશો તો તમને મારી પાસેથી બક્ષીસો, ઇનામ તથા મોટું માન મળશે. માટે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવો. તેઓએ બીજી વાર ઉત્તર આપ્યો કે રાજા પોતાના દાસોને તે સ્વપ્ન કહી સંભળાવે તો અમે તેનો અર્થ કહી બતાવીએ. રાજાએ ઉત્તર આપ્યો કે હું નક્કી જાણું છું કે તમે વખત મેળવવા ચાહો છો, કેમ કે તમે જુઓ છો કે તે વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. પણ જો તમે મને સ્વપ્ન નહીં જણાવશો તો તમારે માટે માત્ર એક જ કાયદો છે, કેમ કે સમય બદલાય ત્યાં સુધી મને કહેવા માટે જૂઠી તથા તરકટી વાતો તમે ગોઠવી રાખી છે. માટે મને સ્વપ્ન કહી બતાવો, એટલે હું જાણીશ કે તમે મને તેનો અર્થ પણ બતાવી શકશો. ખાલદીઓએ રાજાને ઉત્તર આપ્યો કે પૃથ્વી ઉપર એવું એકે માણસ નથી કે જે રાજાની વાત તેને વિદિત કરી શકે, કેમ કે કોઈ પણ રાજાએ, હાકેમે કે અધિકારીએ કદી પણ આવી વાત કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે ખાલદીને પૂછી નથી. જે વાત રાજા જાણવા માંગે છે તે તો દુર્લભ છે, અને દેવો કે જેમનો વાસો દેહમાં નથી તેઓ સિવાય બીજો કોઈ એવો નથી કે જે રાજાને તે વિદિત કરી શકે. આ કારણથી રાજાને ઘણો ક્રોધ ચડ્યો, તે બહુ કોપાયમાન થયો ને તેના બાબિલના સર્વ જ્ઞાનીઓને કતલ કરવાની આજ્ઞા કરી. તેથી તે હુકમ પ્રગટ કરવામાં આવ્યો અને જ્ઞાનીઓને મારી નાખવાના હતા. તેથી સિપાહીઓએ દાનિયેલ તથા તેના સાથીઓને મારી નાખવા માટે શોધ્યા. એ વખતે બાબેલના જ્ઞાનીઓને મારી નાખવા માટે નીકળેલા રાજાની રક્ષક ટુકડીના નાયક આર્યોખને દાનિયેલે દાપણ અને ચતુરાઈથી જવાબ આપ્યો. તેણે રાજાના નાયક આર્યોખને પૂછ્યું કે રાજાનો હુકમ એવો તાકીદનો કેમ છે. ત્યારે આર્યોખે બધી વાત દાનિયેલને જણાવી, એટલે દાનિયેલે હજુરમાં જઈને રાજાને અરજ કરી કે આપ મને મહેતલ આપો, એટલે હું રાજાના સ્વપ્નનો ખુલાસો કરીશ. પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાન્યા, મિશાઈલ અને અઝારિયાને એ વાત જણાવી, જેથી તેઓ એ રહસ્ય વિશે આકાશના દેવની દયા માંગે. સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબિલના બીજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે. રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. ત્યારે દાનિયેલે આકાશના દેવની સ્તુતિ કરી. દાનિયેલે કહ્યું કે દેવનું નામ સદા સર્વકાળ સ્તુત્ય હો, કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેના છે. તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે, તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે ને રાજાઓને ગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીઓને જ્ઞાન તથા બુદ્ધિમાનોને અક્કલ આપે છે. તે ગહન ને ગુહ્ય વાતો ખુલ્લી કરે છે. અંધારામાં જે કંઈ હોય તે જાણે છે ને પ્રકાશ તેની સાથે રહે છે. હે મારા પૂર્વજોના દેવ, હું તારો આભાર માનું છું ને તારી સ્તુતિ કરું છું, કેમ કે તે મને જ્ઞાન તથા પરાક્રમ આપ્યા છે, અને જે અમે તારી પાસેથી માંગ્યું તે હમણાં તે મને જણાવ્યું છે, કેમ કે તે અમને રાજાની વાત પ્રગટ કરી છે. તે પછી આર્યોખ, જેને રાજાએ બાબિલના જ્ઞાનીઓનો નાશ કરવા માટે નિમ્યો હતો, તેની હજુરમાં દાનિયેલ ગયો. તેણે જઈને તેને આ પ્રમાણે કહ્યું, બાબિલના જ્ઞાનીઓનો નાશ કરીશ નહીં, મને રાજાની હજુરમાં લઈ જા, એટલે હું રાજાના સ્વપ્નનો ખુલાસો કરીશ. ત્યારે આર્યોખે દાનિયેલને જલ્દીથી રાજાની હજુરમાં લઈ જઈને તેને કહ્યું કે યહૂદિયા દેશમાંથી પકડી આણેલા લોકમાંથી એક માણસ મને મળી આવ્યો છે કે જે રાજાને સ્વપ્નનો ખુલાસો વિદિત કરશે. રાજાએ દાનિયેલ, જેનું નામ બેલશાસર હતું, તેને કહ્યું કે જે સ્વપ્ન મને આવ્યું છે તે તથા તેનો ખુલાસો મને વિદિત કરવાને શું તું શક્તિમાન છે? દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો કે જે મર્મ વિશે આપે પૂછ્યું છે તે જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારાઓ, જાદુગરો કે જોશીઓ બતાવી શકતા નથી. પણ આકાશમાં એક દેવ છે કે જે મર્મ ખોલે છે ને હવે પછીના વખતમાં શું થવાનું છે તે તેણે નબુખાદનેસાર રાજાને જણાવ્યું છે. આપનું સ્વપ્ન તથા આપના પલંગ પર થયેલા આપના મગજના સંદર્શનો તે આ છે. એટલે હે રાજા, હવે પછી શું થવાનું છે તે વિશે આપને તો આપના પલંગ પર વિચાર આવ્યા અને મર્મોના ખોલનારે ભવિષ્યમાં શું થશે તે આપને જણાવ્યું છે. પણ બીજા માણસો કરતા મારામાં કંઈ વધારે જ્ઞાન હોવાથી આ મર્મ મને પ્રગટ થયો છે એમ તો નથી, પણ એ માટે મને સમજાવવામાં આવ્યો છે કે એનો ખુલાસો રાજાના જાણવામાં આવે ને આપ પોતાના અંતઃકરણના વિચાર જાણો. હે રાજા, આપે સ્વપ્નમાં એક મૂર્તિ જોઈ. આ ભવ્ય મૂર્તિનો જળજળાટ અત્યુત્તમ હતો. તે આપની આગળ ઉભી હતી. તેનું સ્વરૂપ ભયંકર હતું. એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું. તેની છાતીને તેના હાથ રૂપાના, તેનું પેટ ને તેની જાંઘો પિત્તળના અને તેના પગ લોખંડના. તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોખંડનો ને કેટલોક ભાગ માટીનો હતો. આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા કાપી નાખવામાં આવી ને તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોખંડની તથા માટીની હતી તેમના પર મારો ચલાવ્યો ને તેમને ભાંગીને તેમના ટુકડે ટુકડા કર્યા. ત્યાર પછી લોખંડ, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરે ચૂરા કરવામાં આવ્યા. તે ઉનાળાના ખળામાંના ભૂસા જેવા થઈ ગયા અને પવન તેમને એવી રીતે ઉડાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો ને તેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. સ્વપ્ન તો એ હતું, હવે તેનો ખુલાસો અમે રાજાને કઈ બતાવીશું? હે રાજા, આપ રાજા ધીરાજ છો. આપને આકાશના દેવે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યા છે. જ્યાં જ્યાં માણસો વસે છે ત્યાં 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 વંચર જાનવરોને તથા ખેચર પક્ષીઓને આપના હાથમાં આપ્યા છે ને તે સર્વ ઉપર આપને અધિકાર આપ્યો છે. પેલું સોનાનું માથું તે તો આપ છો. આપના પછી આપના કરતા ઉતરતું એવું એક બીજું રાજ્ય થશે અને તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય થશે કે જે આખી પૃથ્વી પર હકુમત ચલાવશે. ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત થશે, કેમ કે લોખંડ સર્વ વસ્તુઓને ભાંગીને ચૂરા કરે છે ને કચડે છે, અને જેમ લોખંડ બધાને કચડી નાખે છે તેમ તે બધાને ભાંગીને ભૂખો કરશે ને કચડી નાખશે. જેમ આપે પગની પાટલીઓ તથા તેના આંગળાનો કેટલોક ભાગ કુંભારની માટીનો ને બાકીનો ભાગ લોખંડનો જો તેમ તે રાજ્યના ભાગલા પડી જશે. પણ જેમ આપે લોખંડની સાથે ચીકણી માટી ભેળેલી જોઈ તેમ તે રાજ્યમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે. વળી જેમ પગના આંગળાનો કેટલોક ભાગ લોખંડનો ને બાકીનો ભાગ માટીનો હતો તેમ તે રાજ્યનો એક ભાગ વળવાન થશે ને બાકીનો ભાગ તકલાદી થશે. વળી જેમ આપે લોખંડ સાથે ચીકણી માટી ભેળેલી જોઈ તેમ તેઓ બીજા માણસોના સંતાન સાથે ભેળસેળ થશે. પણ જેમ માટી લોખંડ સાથે મળી જતી નથી તેમ તેઓ એકબીજાને વળગી રહેશે નહીં. તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહીં ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહીં. પણ તે આ સગળા રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેનો ક્ષય કરશે ને તે સર્વકાળ ટકશે. આપે જોયું કે પેલી શિલા પર્વતમાંથી કોઈ માણસના હાથ અડક્યા વગર કાપી કાઢવામાં આવી ને તેને લોખંડને, પિત્તળને, માટીને, રૂપાને તથા સોનાને ભાંગીને ચૂરે ચૂરા કર્યા. તે ઉપરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. એ સ્વપ્ન નક્કી છે ને તેનો ખુલાસો ખરેખરો છે. ત્યારે નબુખાદનેસાર રાજાએ શાસ્તાન દંડવત પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી અને એવી આજ્ઞા કરી કે તેને અર્પણ ચઢાવો તથા મધુર સુગંધીઓનો ધૂપ કરો. રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો કે તું આ મર્મ ખોઈ શક્યો? તે ઉપરથી ખરેખર તમારો દેવ તે દેવોનો દેવ, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે. પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદો આપ્યો ને તેને ઘણી મોટી બક્ષિસો આપી ને તેને આખા બાબેલ પ્રાંત પર અધિકારી તથા બાબેલના સર્વ જ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો. દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી તેણે શાદ્રાક, મેશાક તથા અબેદનગોને બાબેલ પ્રાંતના રાજકારભારીઓ નિમ્યા. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો.